આજનો દિવસ તે તો સન્ડે છે, પ્રભુવાર છે. આજનો દિવસ સુંદર દિવસ છે, બહાર વાતાવરણ સરસ છે. પ્રભુનો આભાર માનીએ છીએ. ધીમે ધીમે ઠંડી હવે ઓછી થઈ જવા માંડી છે અને આપણે વસંત ઋતુ સ્પ્રિંગમાં પ્રવેશ તો કરી જ ચૂક્યા છે, પરંતુ હવે આગળ વધી રહ્યા છે. બધા વૃક્ષો પર સુંદર ફૂલો ખીલી ઉઠ્યા છે, આપણે જોઈએ છીએ ત્યારે આપણને બહુ આનંદ થાય છે. ખરેખર આજનું વાતાવરણ સરસ છે, ટેમ્પરેચર પણ જરા સારું ઊંચું ગયેલું છે અને બધી રીતે આજનો પ્રભુવાનો દિવસ તે બહુ સુંદર છે. આપ સર્વે આજે પ્રભુ મંદિરમાં આવવાનું વિચાર્યું અને અત્યારે પ્રભુ મંદિરમાં આપ સર્વ આવેલા છો. પ્રભુનો ધન્યવાદ તમને એ માટે ઘટે છે, પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. પણ કદાપિ એવું પણ બની શક્યું હોત કે તમે આ દિવસનો બીજી રીતે ઉપયોગ કરવા ધાર્યો હોત, વાતાવરણ સરસ છે, વિચાર કર્યો હોય કે ચાલો આજે આપણે બહાર ફરવા જઈએ કે પછી મોલમાં કોઈ ખરીદી કરવા જઈએ કે પછી કોઈ બાર્બેક્યુ પાર્ટી કરીએ અને મ્યુઝિક સાંભળીએ અને આનંદ કરીએ, કાં તો પછી શાંતિથી ઘરમાં બેસીએ. ભાઈ આખા અઠવાડિયાથી કામ કરીને થાકી ગયા છે, કંટાળી ગયા છે, ઘરમાં બેસીએ, ટીવી દર્શન કરીએ, મનોરંજન મેળવીએ અને એ રીતે દિવસ પસાર કરીએ. ઘણા બધા ઓપ્શન તમારી પાસે હતા, પરંતુ મને ખૂબ આનંદ થાય છે કે આપ સર્વ આજે પ્રભુ મંદિરમાં આવ્યા છો. એટલા માટે નહીં કે મારું આજે ભાષણ છે, હું આજે મીટિંગ લેવાનું છું, એટલા માટે નહીં, પરંતુ આ બધી બાબતો, આ બધા ઓપ્શનો તમારી પાસે હતા, તેમ છતાંય તમે આ બધી બાબતોને ગૌણ ગણી, સબોર્ડિનેટ. પરંતુ પ્રભુનું સ્તવન કરવા માટે તમે પ્રભુ મંદિરમાં આવવાનું નક્કી કર્યું, પ્રભુ મંદિરમાં આવવાનું પસંદ કર્યું, એને માટે પ્રભુને હું ધન્યવાદ આપું છું અને મને ઘણો આનંદ થાય છે. આજનો મારો વિષય તે શ્રેષ્ઠ કે યોગ્ય પસંદગી પર છે. આજે હું કંઈક થોડુંક છે કંઈક કહેવા માગું છું, પ્રભુના વચનોનો મર્મ જે હું ખુલ્લો કરવા માગું છું તે યોગ્ય પસંદગી એ બાબતે છે. આ યોગ્ય પસંદગીનો ઉલ્લેખ તે માથીની લખેલી સુવાર્તા 27:50 જોવા મળે છે. હવે એક બાબત હું આપને કહી દઉં કે આપ સર્વ જરા બાઇબલમાં માથીની લખેલી સુવાર્તા 26 અને 27 એ બે અધ્યાયો તરફ થોડી દ્રષ્ટિપાત કરતા રહેશે તો ઘણી બધી વસ્તુઓ આપણે જાણી શકીશું અને સહેલાઈથી આગળ વધી શકીશું. તો માથી 27 અને 50 જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમ લખવામાં આવ્યું છે કે પછી ઈસુએ બીજી વાર મોટે ઘાંટે બૂમ પાડીને પ્રાણ મૂક્યો. પછી ઈસુએ બીજી વાર મોટે ઘાંટે બૂમ પાડીને પ્રાણ મૂક્યો. પ્રભુએ આપણા પાપોને માટે, પાપ નિવારણને માટે જે પસંદગી કરી તે તો પોતાનું બલિદાન આપવાની, પોતાનો પ્રાણ આપવાની, એ પ્રભુએ પસંદગી કરી. હવે પ્રભુ ઈસુ પ્રથમથી જાણતા હતા કે તેમણે કેવી પસંદગી કરી છે. લુકની લખેલી સુવાર્તા 9:22 દર્શાવવામાં આવેલું જ છે. લુક અને 22 લખવામાં આવ્યું છે કે માણસના દીકરાએ ઘણું સહેવું વડીલો તથા યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું તથા માર્યા જવું અને ત્રીજે દાડે પાછા ઉઠવું જરૂર નથી. પ્રભુ ઈસુ જાણતા હતા. યશાયાનો 6 અધ્યાય જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે કહે છે કે પ્રભુ કહે છે કે મારા માટે કોણ જશે, હું કોને મોકલું. પ્રભુ કહે છે કે હું આ રહ્યો, મને મોકલો. પ્રભુ જાતે સ્વેચ્છાએ પસંદગી જાણે કરે છે. આપણા પાપોને માટે મૃત્યુ પામવાની. હવે જયભાઈ, તમે માથીની લખેલી સુવાર્તા 26 અને 17 જરા વાંચશો.
માથી 26 અને 17. અને બે ખમીર રોટલીના પર્વને પહેલે દાડે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે તારે વાસ્તે પાસ્કા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ, તારી સી ઈચ્છા છે?
તો પાસ્કાના દિવસની તૈયારીનો દિવસ હતો, અને તે દિવસની સાંજથી અથવા લગભગ રાતથી પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવાની તૈયારીઓ થઈ રહી હતી. પ્રભુ ઈસુને વધસ્તંભે જડાવવા માટે એની તૈયારીઓ થઈ રહી હતી. અને પ્રભુએ એ પોતે સ્વેચ્છાએ એ પસંદ કર્યું હતું. હવે માથીની લખેલી સુવાર્તા 26 અને 31 તરફ જરા જોઈએ આપણે. વાંચો
માથી 26 અને 31. ત્યારે ઈસુએ તેઓને કહે છે કે તમે સૌ આજ રાત્રે મારા સંબંધી ઠોકર ખાશો, કેમ કે એમ લખેલું છે કે હું ઘેટા પાડકને મારીશ ને ટોળાના ઘેટા વિખરાઈ જશે.
તો આ રાત્રે લોકોએ પ્રભુને માટે ઠોકર ખાધી, અને આજે આપણે પ્રભુના સંબંધે ઠોકર ખાઈ રહ્યા છે. પ્રભુ ઈસુની સાચી આઈડેન્ટિટી શું છે એ સંબંધમાં તે જમાનાના લોકોએ, હું એમને ખ્રિસ્ત વિરોધી કહું છું, એ બધા લોકો શાસ્ત્રીઓને, ફરુસીઓને, સાધુકીઓને, યહૂદીઓને જે પ્રભુની સામે બંડ ઉઠાવ્યો, પ્રભુને મારી નાખવા માટે તૈયાર થયા, એ લોકોનો ખ્રિસ્ત વિરોધી એક જ શબ્દમાં કહું છું, એ બધા લોકોએ પ્રભુની સાચી આઈડેન્ટિટી, પ્રભુની સાચી ઓળખ જોવામાં ભૂલ ખાધી. અને વાલાઓ, આજે પણ આ જ પ્રમાણે કેટલા બધા લોકો પૃથ્વીના પટ પર પ્રભુની સાચી આઈડેન્ટિટી જોવામાં ભૂલ કરી રહ્યા છે. હવે જો તમે માથીને લખેલી સુવાર્તા 26 અધ્યાય 47 થી 56 તરફ જોશો, હું જરા કહું છું પણ જરા નજર રાખજો. માથીને લખેલી સુવાર્તા 26 અધ્યાય 47 થી 56, અને એમાં યહૂદા, ટૂંકમાં હું કહું છું, યહૂદા ઈસ્કારીઓ તે પ્રભુને પકડાવી દે છે. બધા શિષ્યો ઈસુને મૂકીને નાસી જાય છે. 56મી કલમ એમ કહે છે કે બધા શિષ્યો ઈસુને મૂકીને નાસી ગયા. 47મી કલમથી 50મી કલમ સુધીમાં શું કહે છે, અને તે ઈસુ હજી બોલતો હતો એટલામાં જુઓ 12માનો 1 એટલે યહૂદા આવ્યો, અને તેની જોડે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણા લોકો તરવારો તથા લાકડીઓ લઈને આવ્યા. હવે તેને પરસ્વાધીન કરનાર તેઓને એવી નિશાની આપી હતી કે હું જેને ચૂમીશ તે જ તે છે, તેને પકડી લેજો. અને તરત તેણે ઈસુની પાસે આવીને કહ્યું, રાબ્બી સલામ, અને તે તેને ચૂમ્યો. અને ઈસુએ તેને કહ્યું કે મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે ખુશી તે કર. તો અહીંયા આગળ પ્રભુ ઈસુને પકડવાની વાત લખવામાં આવી છે, અને ખાસ કરીને ત્યાં કે યહૂદા ઈસ્કારિયોત આ હિસ્કાર કૃત્ય અથવા દુષ્કૃત્ય કરે છે. હવે પ્રભુના જે 12 શિષ્યો હતા એમાંનો આ પણ એક શિષ્ય હતો, યહૂદા ઈસ્કારિયોત. અને હું માનું છું ત્યાં સુધી યહૂદા ઈસ્કારિયોતને ઈશ્વરે સારું ટેલેન્ટ પણ આપ્યું હતું, નહીં એને તો ખજાનજી બનાવવામાં આવેલો, ટ્રેઝરર. આ જે સંસ્થા, આ જે મિશન પ્રભુનું હતું એમાં એને તે એક અગત્યનું કામ પણ સોંપવામાં આવેલું, અને પ્રભુની પાસે બહુ નિકટનો એને સંબંધ હતો. પ્રભુ ઈસુ દરેક શિષ્ય ઉપર પ્રેમ રાખતા હતા, યહૂદા ઈસ્કારિયોત પર પ્રભુ ખૂબ જ પ્રેમ રાખતા હતા. પરંતુ એણે આ તદ્દન હિચકાર કૃત્ય અથવા તો તદ્દન અધમ કૃત્ય કર્યું. પ્રભુ ઈસુને પકડાવવાનું, પ્રભુ ઈસુને વેચી દેવાનું, 30 રૂપિયામાં પ્રભુને ઝાંકી વેચી દે, 30 શેકેલમાં પ્રભુને વેચી દે. હવે એને પ્રભુ પર શું અધિકાર હશે કે પ્રભુને એ વેચી શકે? વાલા ભાઈ બહેનો, જો તમે જુઓ ગીતશાસ્ત્રનું પુસ્તક 49 અધ્યાયના 8મી કલમ, ગીતશાસ્ત્રનું પુસ્તક 49 અધ્યાય અને 8મી કલમ, તો ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે કેમ કે તેના એટલે પ્રભુ ઈસુના પ્રાણની ખંડણી અમૂલ્ય છે. પ્રભુ ઈસુનો પ્રાણ એની ખંડણી એમણે આપી, એમણે જે બલિદાન આપ્યો આપણા પાપ નિવારણ માટે એ કેટલું બધું છે જેની ગણતરી ના થઈ શકે, જેને વર્ણવી ન શકાય એવો પ્રભુનું પ્રેમ, એવો પ્રભુનો પ્રાણ એમણે આપી દીધો. અને આ યહૂદા ઈસ્કરિયોતે શું કહ્યું, એની સાથે રહેતો હતો, ખાતો હતો, પીતો હતો, એની સાથે બેસતો હતો, ઉઠતો હતો, આખો દિવસ પ્રભુની સાથે હોય, પ્રભુની સાથે થાળીમાં કોળિયો બોળીને ખાતો હતો આવો. પણ એણે આવું અધમ કૃત્ય કર્યું. પ્રભુ ઈસુને એણે ખાલી 30 રૂપિયાની નજીવી કિંમતે વેચી દીધા. હવે જ્યારે પ્રભુ ઈસુને પકડવામાં આવ્યા ત્યારે બધા શિષ્યો નાસી ગયા. યહૂદા ઈસ્કરિયોતે એટલું બધું ખરાબ કામ કર્યું, પરંતુ પ્રભુ ઈસુ કહે છે, મિત્ર તું જે કરવા આવ્યો છે તે તું કર. પ્રભુએ તેના ઉપર પ્રેમ જ રાખ્યો અંત સુધી. પ્રભુએ તો એના ઉપર ઝાંખી પ્રેમ રાખ્યો. એમ લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ પ્રેમ રાખતા હતા અને દરેક શિષ્યોની સાથે એમણે ઠેઠ સુધી અંત સુધી પ્રભુએ પ્રેમ રાખ્યો. હવે આપણે માથીની લખેલી સુવાર્તા 26:57-68 કલમ તરફ જોવા માંગીએ છીએ. હું જરા ટૂંકમાં કહું છું, માથીની લખેલી સુવાર્તા 57-68. પ્રભુ ઈસુને કાયાફા પ્રમુખ યાજકની પાસે લઈ જવામાં આવ્યા. 59મી કલમ, અને ઈસુને મારી નાખવાને માટે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ તેની વિરુદ્ધ જુઠ્ઠી સાહિદી શોધી. અને પછી 60 અને 61મી કલમ, અને જો કે ઘણા જૂઠા સાક્ષી આવ્યા તો પણ તે ન જડી, પણ પાછળથી બે આવીને બોલ્યા કે એણે એમ કહ્યું કે હું દેવનું મંદિર પાડી નાખવાને તથા તેને 3 દાડામાં પાછું બાંધવાને સમર્થ છું. 63મી કલમ તે આગળ આપણે જો જરા વાંચીએ તેમાં લખવામાં છે, ત્યારે પ્રમુખ આયોજકે તેને કહ્યું કે હું તને જીવતા દેવના સમ દઉં છું કે દેવનો દીકરો જે ખ્રિસ્ત તે તું છે કે નહીં એ અમને કહે. અને પછી ઈસુ તેને કહે છે કે તે પોતે જ કહ્યું, તે કહ્યું છે. અને પછી આગળ વાંચે, ત્યારે પ્રમુખ યાજકે પોતાને લુગણા ફાડીને કહ્યું કે એણે દુર્ભાષણ કર્યું છે, પોતાને દેવનો દીકરો કહ્યો છે એમ. ત્યારે તેને મોં પર થૂંકીને તેઓ તેને મૂક્યો મારવામાં આવી. અને બીજા તેને થબડાકો મારીને કહ્યું કે ઓ ખ્રિસ્ત તને કોણે માર્યો એમને કહી બતાવે. કેટલો બધો ધિક્કાર પ્રભુને માટે દર્શાવવામાં આવ્યો. જનુની ટોળું, હવે તમે વિચાર કરો ત્યાં આવી લાઇટોની એવું કદાપી નહીં હોય, અંધકાર હશે, અંધકારમાં કદાપી ફાણસો લઈને સોટીઓ અને કદાપી તરવારો લઈને જનુની ટોળી આવ્યું હશે, ટોળું આવ્યું છે, મારણ કાપો ભૂમા ભૂમ હશે નહીં. અને એ વખતે આ પેલા શિષ્યો જે પ્રભુની સાથે જ રહેતા હતા, ખાતા હતા, પીતા હતા, બેસતા હતા, ઉઠતા હતા, જમતા હતા, બધું જ, પણ બીને પ્રભુથી દૂર નાસી જાય છે, સંતાઈ જાય છે, બીક લાગી કે અમારો આઈ બનશે અમને પણ મારી નાખવામાં આવશે. હવે માથીને લખેલું સુવાર્તા 26:65-68 જરા વાંચો. 26:65-68.
માથી 26:65-68. ત્યારે પ્રમુખ યાજકે પોતાના લુગડા ફાડીને કહ્યું કે એણે દુર્ભાષણ કર્યું છે, હવે આપણે બીજા સાહેદીઓની શી જરૂર છે, જુઓ તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે, તમે શું ધારો છો? અને તેઓ ઉત્તર દીધો કે એ મરણજોગ છે. ત્યારે તેઓએ તેના મોં પર થૂકીને તેને મુક્કીઓ મારી અને બીજાઓએ તેને થબડાકો મારીને કહ્યું કે ઓ ખ્રિસ્ત તને કોણે માર્યો છે એ અમને કહી બતાવો.
ધિક્કાર પ્રભુ ઈસુ પર ધિક્કાર, જે પ્રભુને માટે તેઓ કેટલો બધો પ્રેમ દર્શાવતા હતા, માદાઓને સાજા કરતા હતા, સરસ વાર્તાઓ પ્રભુની સુવાર્તા સમજાવી ભાષામાં રજૂ કરતા હતા અને પ્રભુની પાસે આવતા હતા, એમાં લોકોએ એમનો કેટલો બધો ધિક્કાર કર્યો. વાંચન કરજો માથી 27 થી 31 માથી લખીશું 27મો અધ્યાય 27 થી 31 જરા જોશો
માથીનો લખેલો પત્ર તેનો 27મો અધ્યાય અને 27 થી 31 ત્યાર પછી હાકેમના સિપાહીઓએ ઈસુને મહેલમાં લઈ જઈને આખી પલટણ તેની આસપાસ એકઠી કરી પછી તેઓએ તેના લુગડા ઉતારી લઈને તેને કિરમજી જબ્બો પહેરાવ્યો અને તેઓએ કાંટાનો મુંગટ ગૂંથીને તેના માથા પર મૂક્યો ને તેના જમણા હાથમાં સોટી આપી ને તેની સામે ઘૂંટણ ટેકીને તેના ઠઠ્ઠા કરતા કહ્યું કે ઓ યહૂદીયાના રાજા સલામ પછી તેઓ તેના પર થૂક્યા ને સોટી લઈને તેના માથામાં મારી અને તેના ઠઠ્ઠા કરી રહ્યા પછી તેઓએ તેના પરથી જબ્બો ઉતારી લઈને તેના જ લુગડા તેને પહેરાવ્યા અને વધસ્તંભે જડવાને તેઓ તેને લઈ ગયા
માથી 27:32-44 કલમ જરા જોઈએ પ્રભુ ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા ચિઠ્ઠીઓ નાખીને તેમના લુગડામાં આહોમાં વહેંચી લીધા તેમની સાથે બે ચોરોને પણ વધસ્તંભે જડ્યા મુખ્ય યાજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સુધા તેના ઠઠ્ઠા કરતા કહ્યું કે બીજાઓને તેણે બચાવ્યા પણ પોતાને તે બચાવી શકતો નથી એ તો ઇસ્રાયેલનો રાજા છે તે હમણાં વધસ્તંભ પરથી ઉતરી આવે એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું ઠઠ્ઠા એના ઉપર થૂંક્યા એને માર માર્યો કોરડા મારવામાં આવ્યા કેટલું બધું દુઃખ પ્રભુને એ રાત્રે આપવામાં આવ્યું અને વાલા ભાઈ બહેનો એ કોરડાનો માર એ બહુ ભયંકર છે જ્યારે એ કોરડા વડામાં ઝીકીને મારવામાં આવે ત્યારે એ ચાવું તે કે શું માંસ લોહીની સાથે માંસના લોચા પણ નીકળી આવે એવી રીતે પ્રભુને મારવામાં આવ્યા અને વાલા ભાઈ બહેનો પ્રભુ ઈસુ એટલા બધા નાસીપાસ થઈ ગયેલા એટલા શોકાતુર થઈ ગયેલા એટલા બધા થાકી ગયેલા એટલા બધો એમને શરીરમાં માર પડેલો ત્રાસ આપેલો જેથી પ્રભુએ વધસ્તંભ ના ઊંચકી શકે તો બહુ ભારેખમ વધસ્તંભ આવે અને એ વધસ્તંભ એમને ચઢાવવામાં આવ્યો ખભાએ પ્રભુ ના ઊંચકી શક્યા અને થોડે દૂર ગયા અને પ્રભુ જ્યારે વધસ્તંભ ના ઊંચકી શક્યા ત્યારે કુરેનીનો સિમોન એ કોઈ માણસ ત્યાંથી પસાર થતો હતો એની પાસે બળાત્કારે પ્રભુનો વધસ્તંભ એ લોકોએ ઊંચકાયો ત્યાં એક રેફરન્સ વાંચ્યો ને રેફરન્સમાં એમ લખવામાં આવ્યું છે કે એ જમાનામાં જે રીડા ગુનેગારો હોય ખૂનીઓ હોય બહુ મોટી ભૂલ કરી અથવા બહુ મોટો ગુનો કર્યો હોય એઓને જાહેર રસ્તાઓ પણ ખાસ કરીને મુખ્ય રસ્તાઓ ઉપર વધસ્તંભનો માંચડો તૈયાર કરીને વધસ્તંભ પર લટકાવવામાં આવતા હતા એટલા માટે કે લોકો જુએ કે એ આ વ્યક્તિએ બહુ જ મોટો ગુનો કર્યો છે ખૂનખાર કેદી છે એમ અને તેથી તેઓ એ વધસ્તંભનું કારમુમો જે બહુ ભયંકર હતું એનાથી બીવે અને એવો દુષ્કૃત્ય કરતા અટકાય માટે જાહેર અને મુખ્ય રસ્તા ઉપર આવો વધસ્તંભ તૈયાર કરવામાં આવે અને ત્યાં આગળ એવા ગુનેગારને લટકાવવામાં આવે હાથ આડા લાકડા ઉપર બે લાંબા કરવામાં આવે અને એમને ખીલા મારવામાં આવે પ્રભુ ઈસુનું કે એ ગુનેગાર જે હોય એનું આખું શરીરનો ભાર એ હાથમાં અને ખભા ઉપર ઉપલા ભાગ પર જતો રહે અસહ્ય વેદના થાય એટલે ભાઈ બહેનો જો આપણને એક નાની ટાંકણી વાગે કે એક નાનું ઇન્જેક્શન આપણે લેવાનું હોય તો આપણે કેટલા બીહે છે અને આપણે વેદના અનુભવીએ છીએ ત્યારે પ્રભુ ઈસુના હાથમાં આવા ભારેખમ ખીલાઓ મારવામાં આવ્યા એટલું બધું દુઃખ પ્રભુને થયું હશે અને સાથે સાથે એ દુઃખની સાથે બીજા જેમ દુઃખો બાકી હોય તેમ પ્રભુ ઈસુને સિરકો પીવડાવવામાં આવ્યો સિરકો એમને ધરવામાં આવ્યો પ્રભુ ઈસુ કોઈક મને તરસ લાગી છે ત્યારે એમને સિરકો અપાવ્યો છે પ્રભુ પી ના શક્યા આ સિરકો છે ને વિનેગર જેને આપણે કહે છે એ અખતરો કરવા જેવો છે તો તમે એક ચમચી કે બે ચમચી જો તમે વિનેગર પીવો ને તો તમારે આખી રાત બગડી સમજો એટલું બધું ગરદરી બળે જેને આપણે કહે એટલું બધું પેટમાં બળે કે તમને થાય કે એ ભાઈ છો કોલેસ્ટ્રોલ આપણું ઘટાડી દેતું એમ કહે છે કે વિનેગર તમે રોજ થોડું થોડું પીવો છે ચમચી ચમચી તો તમારું કોલેસ્ટ્રોલ જતું રહે પણ તમે અખતરો કરો, એક જ દિવસ તમે કરો, કે ના એક કોલેસ્ટ્રોલ છો રહ્યું ભાઈ, મારે આ નહીં પીવો. પણ પ્રભુ ઈસુને માટે પણ આવું કરવામાં આવ્યું. પ્રભુ ઈસુ ના પી શક્યા, અને જ્યારે પ્રભુ ઈસુ ના પી શક્યા ત્યારે એને એમની પાસેથી લઈ લેવામાં આવ્યો. માથીની લખેલી સુવાર્તા 27મો અધ્યાય 45 થી 50 કલમ જ્યારે વાંચો.
માથી 27:45-50. અને છઠ્ઠે હોરેથી તે નવમે હોરા સુધી આખા દેશ પર અંધકાર છવાઈ રહ્યો, અને આશરે નવમી હોરાએ ઈસુએ મોટે ઘાટે બૂમ પાડી કે એલી એલી લમા સબકથની, એટલે ઓ મારા દેવ મારા દેવ, તે મને કેમ મૂકી દીધો છે. અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાએ કે તે સાંભળીને કહ્યું કે એલિયાને તે બોલાવે છે, અને તરત તેઓમાંથી એક જણે દોડીને વાદળી લઈને સરકાથી તે ભીજવી ને લાકડાની ટોચે બાંધીને તે ચૂસવાને તેને આપી. પણ બીજાઓને કહ્યું કે રહેવા દો, આપણે જોઈએ કે એલિયા તેને છોડાવવા આવે છે કે નહીં. પછી ઈસુએ બીજી વાર મોટે ઘાટે બૂમ પાડીને પ્રાણ મૂક્યો.
તો આ રીતે પ્રભુનું મૃત્યુ થાય છે. હવે આમાં થોડીક બીજી બાબત હું કહેવા માગું છું. અને યોહાની લખેલી સુવાર્તા 19મો અધ્યાય 14-16 કલમ જરા આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ, હું વાંચું છું. યોહાની લખેલી સુવાર્તા 19મો અધ્યાય 14-16. હવે એ દિવસ પાસખાની તૈયારીનો હતો, અને આશરે બપોર થયા હતા ત્યારે પિલાત યહૂદીને કહે છે કે જુઓ તમારો રાજા. ત્યારે તેઓએ મોટો પકાર કરીને કહ્યું કે એને દૂર કરો, દૂર કરો, વધસ્તંભે જડો. કેટલો બધો હકાર મચ્યો છે, દૂર કરો, દૂર કરો, અને વધસ્તંભે જડો. પિલાત તેઓને કહે છે કે શું હું તમારા રાજાને વધસ્તંભે જડાવું ને? મોટું તોહમતનામું માથામાં લગાડવામાં આવેલું. મુખ્ય આજે કોઈ ઉત્તર આપ્યો કે કૈસર સિવાય અમારે બીજો કોઈ રાજા નથી. ત્યારે તેણે તેને, એટલે કે ઈસુને, વધસ્તંભે જડવાને સોંપ્યો. દૂર કરો, દૂર કરો, બૂમ કરી મૂકી. માર્કને લખેલું સુવાર્તા 14મો અધ્યાય અને 60 થી 65મી કલમ જરા થોડીક બાબત હું કહું છું. માર્કની લખેલી સુવાર્તા 64 અને 65 કલમ. 64 અને 65. સર્વે તેને મરણદંડ યોગ્ય ઠરાવ્યા, પછી કેટલાય તેના પર થૂંક્યા તથા તેનું મોં ઢાંકવા લાગે. જો આ નવી વાત આપણે જે સામાન્ય વાંચ્યું એ કહ્યું, મોં ઢાંકવા લાગે, શરમ લાગવા માંડી, તથા તેને મૂક્યો મારી ને તેને કહેવા લાગ્યા કે તું પ્રબોધક હોય તો કહી બતાવ, અને ભાલદાર હોય તેને તમાચા માર્યા. શરમાવા લાગ્યા. અને એ પ્રમાણે માર્કની લખેલી સુવાર્તા 15મો અધ્યાય અને 18 અને 19મી કલમ જરા કહેવા માગું છું. માર્કની લખેલી સુવાર્તા 15મો અધ્યાય 18 અને 19 કલમ. એમાં લખવામાં આવ્યું છે કે હે યહૂદીઓના રાજા સલામ, એમ કહીને તેઓ તેને નમસ્કાર કરવા લાગ્યા. જો નમસ્કાર કરવા લાગ્યા, તેઓએ તેના માથા પર સોટી મારી, તેના પર થૂંક્યા, અને આ પાછી નવી વાત, અને ઘૂંટણ ટેકીને તેની આગળ નમ્યા. ધિક્કાર અને તિરસ્કાર અને અપમાનની હદ આવી ગઈ. પ્રભુ ઈસુને પકડવામાં આવ્યા, ત્યારથી તે પ્રભુ ઈસુને વધસ્તંભે ચડવામાં આવ્યા ત્યાં સુધી પ્રભુ ઈસુની ઉપર અસંખ્ય દુઃખો પ્રભુએ સહન કર્યા. મારા અને તમારે વાસ્તે, મારે અને તમારે વાસ્તે પ્રભુએ અસંખ્ય દુઃખો સહન કર્યા, કે જેથી આપણને પાપની માફી મળે, જેથી આપણને તારણ મળે, આપણને અનંત જીવન મળે. હવે આજે પ્રભુ ઈસુએ પારાવાર દુઃખો સહન કર્યા, અને ત્રણ બાબતમાં હું વહેંચવા માગું છું. એક શારીરિક દુઃખો, કોરડાનો માર, બાપરે, સોટીઓ મારી, થબડાકો મારી, તમાચા માર્યા, મૂક્યો મારી, ભારેખમ વજસ્તમ, જે ઉંચકાઈને એવી સ્થિતિમાં પ્રભુ હતા દયાજનક, એવી સ્થિતિમાં ભારેખમ વજસ્તમ ઉંચકાવ્યો. આ બધી શારીરિક બાબતો, શારીરિક દુઃખો પ્રભુએ સહન કર્યા. માનસિક દુઃખો પ્રભુએ સહન કર્યા, મેન્ટલ અથવા તો ઇમોશનલ જેને આપણે કહીએ. કાંટાનો મુગટ, જ્યારે કાંટાનો મુગટ ગુંથીરમણા માથા પર પહેરાવવામાં આવ્યો હશે ત્યારે કેટલું બધું દુઃખ થયું હશે, કદાચ લોહી નીકળ્યું હશે, અને કેટલા બધા સખત કાંટા ઘોંચાય એ આપણે જાણીએ છીએ. કાંટાનો મુગટ એ શારીરિક, એ માનસિક દુઃખ ની સાથે ઠઠ્ઠાનો વિષય બની જાય છે. એટલે માનસિક આપણે એમ કહી શકીએ, ઠઠ્ઠા મસ્કરી કરી, ધિક્કાર કર્યો, અપમાન કર્યો, નહીં પ્રભુને થાય એટલું અપમાન કર્યું, પ્રભુને થાય એટલું એના ઉપર તોહમત મૂક્યું, અને પ્રભુને આ રીતે માનસિક દુઃખો પ્રભુએ આપ્યા. અને બહુ અગત્યનું છે, શિષ્યો પણ તેમને મૂકીને ચાલ્યા ગયા, એ માનસિક દુઃખ છે ને. જે શિષ્યો પ્રભુની સાથે જ રહેતા હતા, પ્રભુની સાથે જ વ્યવહાર કરતા હતા, જોયો ને પેલો પિત્તર ચાલ આવી ગયો ને, અને લેવીને કહ્યું કે તું મારી પાછળ આય, લેવી આવી ગયો, જબદીના દીકરાઓ યાકૂબ ને યોહાન બધા આવી ગયા, બધા શિષ્યો. પણ એ બધા શિષ્ય પ્રભુને મૂકીને જતા રહ્યા. પ્રભુની દશા કેવી થઈ ગઈ? કેમ માનસિક દુઃખ હું કહું છું? કારણ કે એમનો સથવારો, એમની હૂંફ તૂટી ગઈ. માનસિક રીતે પ્રભુ ઓર ભાગી પડ્યા, એમના શિષ્યો જ એમને મૂકીને ચાલ્યા ગયા. પ્રભુએ આત્મિક દુઃખો પણ સહન કર્યા, સ્પિરિચ્યુઅલ પેઇન્સ. થોડા સમય માટે પ્રભુએ કહ્યું કે એલોય એલોય લામા સાબાકથાની, મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. થોડા સમય માટે પ્રભુએ, એટલે કે દેવ પિતાએ પણ એમને મૂકી દીધા. અને એ બહુ જરૂરી, ઇટ વોઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, ઇટ વોઝ એબ્સોલ્યુટલી કરેક્ટ. કારણ કે જો પ્રભુ દેવ બાપ પણ જો એમને સાથ આપે, તો પછી પ્રભુ ઈસુ એ આ જે પસંદ કર્યો મૃત્યુ પામવાનો, અને આપણા માટે મારા એ શક્ય બનોત નહીં. સર્વથી પ્રભુ વિમુખ થવા જોઈએ, સર્વથી પ્રભુ જુદા થવા જોઈએ. અને એટલા માટે પ્રભુ દેવ બાપે પણ એમને થોડાક સમય માટે, થોડી ક્ષણો માટે તજી દીધા. અને આવી કાપની પરિસ્થિતિમાં, આવી દુઃખદ પરિસ્થિતિમાં છેવટે પ્રભુને બધો સમય જળ્યા, અને પ્રભુ આ કરે સંપૂર્ણ થયું એમ કરીને પ્રભુ પોતાનો પ્રાણ આપી દે છે. વાલાઓ, શું તમે માનો છો કે પ્રભુ શ્રીની આ પસંદગી યોગ્ય હતી? હું તમને પ્રશ્ન પૂછું છું વાલાઓ, તમને એવું લાગે છે કે આ પ્રભુ શ્રીની પસંદગી યોગ્ય હતી? હું કહું છું, મારી વાત કરું છું, હું હા હું ચોક્કસ માનું છું, તેમની આ પસંદગીને કારણે આપણો પાપથી ઉદ્ધાર થયો છે અને અનંત જીવનની ખાતરી મળેલી છે. આ પ્રભુ ઈસુએ જે પસંદ કર્યું તે બહુ જ યોગ્ય હતું એમ હું માનું છું, અને મને ખાતરી છે કે આપ સર્વ પણ એ વાત માનતા હશો. પણ વાલાઓ, શું હું અને તમે આપણે જીવનમાં યોગ્ય પસંદગી કરીએ છીએ? પ્રભુએ જે પસંદગી કરી મૃત્યુ પર, વધસ્તંભ પર બલિદાન આપવાની હતી, પરફેક્ટ, વેરી પરફેક્ટ. પણ વાલા ભાઈ બહેનો, શું હું અને તમે જીવનમાં યોગ્ય પસંદગી કરીએ છીએ? જવાબ છે ના. કારણ કે રૂમી 3:23 લખવામાં આવ્યું છે, રૂમી 3:23, અને એ મુજબ સઘળાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સઘળા અધૂરા છે. આપણે પાપી સ્વભાવ છે, આપણે ઘણી બધી બાબતોમાં સાચી પસંદગી કરવા કરતા નથી. આપણા પાપી સ્વભાવને કારણે યોગ્ય પસંદગી કરવામાં આપણે ઘણી વાર નિષ્ફળ જઈએ છીએ. રોમી 7:19 શું લખવામાં આવ્યું છે? રોમી 7:19 સંત પાઉલ એમ કહે છે કે જે સારું હું ઈચ્છું છું તે હું કરી શકતો નથી, પણ જે ભૂંડું હું ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું. આપણો પાપી સ્વભાવ એવો છે જેથી આપણી પસંદગી હર હંમેશ યોગ્ય રહેતી નથી. તો વાલા ભાઈ બહેનો, આજે હું તમને એક યોગ્ય પસંદગી બાબતે જણાવવા માગું છું, અને તે આપણને સભા શિક્ષકનું પુસ્તક જૂના કરારમાં 12:13 મળે છે. સભા શિક્ષકનું પુસ્તક 12:13, પરફેક્ટ સિલેક્શન ત્યાં આગળ જોવા મળે છે. અને તેમાં લખવામાં આવ્યું છે કે દેવનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ, દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે. દેવનું ભય રાખ, પ્રભુનો ભય, ફિયર ઓફ ગોડ, અને તેની બધી આજ્ઞાઓ પાળ, એ યોગ્ય પસંદગી છે. સુલેમાન રાજાએ આ પુસ્તક લખ્યું છે. કયું પુસ્તક? તો આ પુસ્તક. અને એમાં એમણે નિચોળ રૂપે પોતાના જીવનના અનુભવોના નિચોળ રૂપે એ વાત આપણને જણાવી છે કે દેવનું ભય રાખ, બરાબર, અને દેવ અને સર્વ આજ્ઞાઓ જે તમને આપવામાં આવી છે અને તું પાળ, અને એ તદ્દન સત્ય બાબત છે. આજે આપણે ખાસ કરીને દેવનું ભય, ફિયર ઓફ ગોડ, દેવનું ભય શું છે એ જોવા માંગીએ છીએ. સુલેમાન રાજા બહુ જ્ઞાની રાજા હતો, બહુ બુદ્ધિશાળી, પ્રભુએ બહુ જ્ઞાન, ડાપણ અને બુદ્ધિ આપેલા, અને એણે એના જીવનના નિચુરૂપે આપણને કહ્યું. હવે દેવનું ભય શું છે, વોટ ઇઝ ફિયર ઓફ ગોડ, અને એનો જવાબ તે પણ સુલેમાન રાજા જ આપે છે એના નીતિવચનના પુસ્તકમાં. નીતિવચનનું પુસ્તક અને એમાં 8મો અધ્યાય અને 13મી કલમમાં એમ લખવામાં આવ્યું છે કે દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાનો ભય છે. દેવનો ડર રાખવો એટલે શું? દુષ્ટતાથી દૂર જવો. આ દુષ્ટતા એ તો બહુ મોટો વિષય છે. જાત જાતની દુષ્ટતા છે, નહીં, નિંદા કરવી, કોઈને અપશબ્દો બોલવા, ચોરી કરવી, કોઈનું ખૂન કરવું, જૂઠું બોલવું, જાત જાતની, પોતાનું અભિમાન જાતનું કરવું, બધી બહુ દુષ્ટતા છે. એટલે એ વિશે આપણે બહુ વિચારવા નહીં માગતા, પણ હરેક પ્રકારની વસ્તુ છે પ્રભુની નજરમાં અયોગ્ય છે. ઓલ ધ થિંગ્સ વિચ આર ઇમ્પ્રોપર ઇન ગોડ્સ આય, એ બધીને આપણે દુષ્ટતા તરીકે, દુષ્ટતા એમ કહી શકીએ. જે કંઈ પ્રભુની દ્રષ્ટિમાં અયોગ્ય છે તે બધું ભૂંડું કહેવાય. આપણે દુષ્ટતાને કે ભૂંડાઈને કે પાપને ધિક્કારવાના છે, દુષ્ટતાને આપણા જીવનમાંથી કાઢી નાખવાની છે. જેમ પ્રભુ પાપને ધિક્કારતા હતા પરંતુ પાપીઓને નહીં. જો યાદ રાખો, પ્રભુ પાપીઓને પર બહુ જ પ્રેમ કરતા હતા. કોને ધિક્કારતા હતા? તો પાપીઓને તો પ્રભુ હંમેશા પ્રેમ કરતા હતા, પણ પાપને તો પ્રભુ હંમેશા ધિક્કારતા હતા. અને એમ આપણે પણ પાપને ધિક્કારવાનું છે અને માણસને આપણે ધિક્કારવાના નથી. અને દરેક મનુષ્યને પ્રત્યે આપણે પ્રેમ દર્શાવવાનો છે. આપણે શા માટે પ્રભુનો ડર રાખવો જે પ્રશ્ન થાય છે, શા માટે પ્રભુનો ડર રાખવો જોઈએ અને દુષ્ટતાને ધિક્કારવી જોઈએ? તો એનો જવાબ તમને મળે છે નીતિવચનનું પુસ્તક, આ જ પુસ્તક, અને એમાં 19મો અધ્યાય અને 23મી કલમ. નીતિવચનનું પુસ્તક 19મો અધ્યાય અને 23મી કલમ એમ લખવામાં આવ્યું છે, યહોવાનું ભય જીવનદાતા છે. જો આપણે પ્રભુની બીક રાખીએ તો આપણને જીવન મળે છે. ઇટ લીડ્સ ટુ ધ લાઈફ, એમ અંગ્રેજી બાઇબલમાં કહે છે, ઇટ લીડ્સ ટુ ધ લાઈફ. અને યોહાન 10:10 શું કહે છે? તેઓને જીવન મળે અને પુષ્કળ મળે. એ માટે હું આજ પ્રભુ શું શું કહે છે? આપણને જીવન મળે, પુષ્કળ જીવન મળે, ખાવા પીવાનો લહેર કરો ને મ્યુઝિક, ના એમ નહીં, આત્મિક જીવનની વાત કરે છે, અનંત જીવનની વાત કરે છે. એ મળે એટલા માટે પ્રભુ એ મૃત્યુને પસંદ કર્યું હતું. તેઓને જીવન મળે અને પુષ્કળ મળે એટલા માટે પ્રભુ ઈસુ માનવ દેહ ધારણ કરીને માનવ રૂપમાં પૃથ્વી પર માણસના દીકરા તરીકે પૃથ્વી પર આવ્યા હતા. તો શા માટે આપણે પ્રભુની બીક રાખવી જોઈએ? એનું કારણ એ છે કે યહોવાનું ભય જીવનદાતા છે, આપણને જીવન આપે છે. અને શા માટે દુષ્ટતાથી દૂર રહેવું જોઈએ? તો બહુ સિમ્પલ છે કે આપણે જો દુષ્ટતાથી દૂર રહીએ તો પ્રભુ આપણને ચાહે. જો આપણે પ્રભુના માર્ગમાં ચાલીએ, પ્રભુના નિયમો પાળીએ, પ્રભુને વફાદાર રહીને જીવન જીવીએ, પ્રભુને આપણા જીવનમાં પસંદગી કરીએ તો પ્રભુ આપણને ચાહે, આપણા ઉપર પ્રેમ કરે. નીતિવચનનું પુસ્તક 15મો અધ્યાય અને 29મી કલમ બહુ સરસ લખવામાં આવ્યું છે. નીતિવચન 15 અને 29, યહોવા દુષ્ટતાથી દૂર છે. આપણો પ્રભુ તો એટલો બધો પવિત્ર છે કે એમને દુષ્ટતા ગમતી જ નથી. ગીતશાસ્ત્ર 99 ગીતશાસ્ત્ર 99 એમ લખ્યું છે કે યહોવા પવિત્ર છે, યહોવા પવિત્ર છે, આપણો યહોવા પવિત્ર છે, આપણો દેવ તો પવિત્ર છે, એને દુષ્ટ વસ્તુ ગમતી જ નથી. અને જો આપણે પ્રભુના બાળકો થવા માગીએ છીએ તો આપણે દુષ્ટતાથી દૂર રહેવાની જરૂર છે. આપણા જીવનમાં દુષ્ટતા છે, એ દુષ્ટતાને થી દૂર રહેવાની જરૂર છે. અને જ્યારે આપણે આમ કરીએ છીએ ત્યારે લુકની લખેલી સુવાર્તા 9મો અધ્યાય અને 23મી કલમનું વાક્ય આપણા માટે સાર્થક થાય છે. લુકની લખેલી સુવાર્તા 9મો અધ્યાય અને 23મું વાક્ય હરેશભાઈ વાંચશો ને, લુક 9 અને 23. જ્યારે આપણે દુષ્ટતાથી દૂર રહીએ છીએ, જ્યારે આપણે પ્રભુનો ડર રાખીએ છીએ, ત્યારે આ વાક્ય સાચું ઠરે છે. સંત લુકામાં આપણે બહુ સરસ રીતે કહે છે કે આપણે પોતાનો નકાર કરવો, હું નહીં. એટલે ગુજરાતી મેં કવિતા શીખતા, હું નહીં સકટનો ભાર જેમ શ્વાન તાણે, એના જેવી વાત છે. હું નહીં શું કહે છે ગલાતી 2:20માં સંત પાવલ, હું નહીં પણ ખ્રિસ્ત પ્રભુ મારામાં જીવે છે. એ પ્રભુને આપણે પસંદ કરીને આપણામાં જે કંઈ છે, અહમ છે, જે કંઈ જાતનો અહમ છે, બધું દૂર કરીએ અને પ્રભુનો આપણે સ્વીકાર કરીએ અને સાથે સાથે પ્રભુનો વધસ્તમ ઊંચકીને દરરોજ આપણે તેની સાથે આગળ વધવાનું છે. દરરોજ, એવરીડે, એક દિવસનું કામ નથી, એવરીડે પ્રભુનો વધસ્તમ ઊંચકીને, એટલે આપણો વધસ્તમ ઊંચકીને પ્રભુની પાછળ આગળ વધવાનું છે. બધી જ બાબતોમાં સ્વનકાર કરીને પ્રભુની બીકમાં પ્રભુની પાછળ ચાલવાનું છે. જ્યારે આપણે પ્રભુનો ડર રાખીશું ત્યારે દુષ્ટતાથી દૂર જઈશું અને ખરા અર્થમાં પ્રભુની પાછળ પોતાનો વધસ્તમ ઊંચકીને ચાલી શકીશું. પ્રભુ ઈશ્વરે બહુ શ્રેષ્ઠ પસંદગી કરીને પોતાનો જીવ આપી દીધો મારા અને તમારા માટે, એ માટે કે આપણું પાપમાંથી નિવારણ થાય. યહોશુઆ પ્રબોધક શું કહે છે એને 24મો અધ્યાય અને 15મી કલમ, યહોશુઆ 24 અને 15, હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરું છું. તમારે જે કરવું એ કરો, આઈ ફરગેટ અબાઉટ. હું મારા ઘરના તો યહોવાની, એમણે પસંદગી કરી, જે થાય પણ હું તો જીવતા દેવનું સ્મરણ કરી ભજન કરીશ. સંત પાવલ શું કહે છે ફિલિપીઓને પત્ર 1 અધ્યાય 21મી કલમ એમ કહે છે, ફિલિપી 1:21માં, કેમ કે મને જીવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. માં તો ખ્રિસ્ત જ મેં તો પસંદ કર્યો, એ બધું કહું ખ્રિસ્ત એ જ મુખ્ય વસ્તુ છે. દાઉદ રાજા શું કહે છે ગીતશાસ્ત્ર 34:1-86 અને 12, ગીતશાસ્ત્ર 34:1-86 અને 12 એમાં શું કહે છે, હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. તમે જાણો 7 વાર એ પ્રભુનું સ્તવન કરતો હતો, આટલો બધો બીજી રાજા તો દિવસમાં 7 વાર. તેમજ હું સદાકાળ ધારા નામનું મહિમા ગશ. બસ મારે તો પ્રભુ તમારી સ્તુતિ, તમારો મહિમા, સ્તુતિનો મહિમા, એકલા તમે તે માટે યોગ્ય છો, હું તો એ જ કરીશ. એણે તો એ જ પસંદ કર્યું. પ્રભુનો સેવક મૂસા શું કહે છે, નિર્ગમન 33:17-18, નિર્ગમનનું પુસ્તક 33:17-18, યહોવા મૂસાને કહે છે કે તું મારી દ્રષ્ટિમાં કૃપા પામી છું, દેવ બાપ એવું કહે છે, અને હું તને નામે ઓળખું છું, તારું નામ દઈને હું ઓળખું છું. અને મૂસા શું કહે છે, કૃપા કરીને મને તારું ગૌરવ દેખાડ. અને એ 33:11 કલમમાં પ્રભુ કહે છે કે એક મિત્રની માફક હું તારી જોડે મોડા મોડ વાત કરું છું. એટલો બધો ગાઢ સંપર્ક, એટલી બધી પસંદગી મૂસાની પ્રભુની પ્રત્યે. અંત સુધી એણે ઇસ્રાયેલ પ્રજાને દોરી. પ્રભુએ કહ્યું તું નહીં જ પહોંચે, કનાન દેશમાં નહીં જ જઈ શકે, તો પણ એને દરખાને પણ પ્રભુ ઉપર એટલો બધો અપાર પ્રેમ હતો કે ઇસ્રાયેલ પ્રજાને ઠેઠ સુધી મરતા સુધી દોરી ગયો. મારા ભાઈ બહેનો, પ્રભુના આ સેવકોએ તો આવી રીતે પસંદગી કરી. અને પિત્તર ગભરું પિત્તર બિચારો શું કહે છે, એ સાક્ષી આપે છે ને, તું મસીહ છે, જીવતા દેવનો દીકરો છે. મારા ભાઈ બહેનો, આ બધા લોકોએ તો પોતપોતાની પસંદગી કરી અને સમયની સંપૂર્ણતાએ એમની પસંદગીનું ફળ પ્રભુ તેમને ચોક્કસ આપશે. આ બધા સંતો જે થઈ ગયા, પણ આપણું શું, મારું શું, તમારું શું?